નમસ્કાર. આજે આપણે જે કૃતિની વાત કરવાના છીએ એ કોઈ સુખદ વાર્તા નથી, એ ચોક્કસ છે. આ એક એવી નવલકથા છે જે સપનાના કારખાનાની, મતલબ કે હોલિવૂડની, ચમક પાછળની કાળીખને ઉજાગર કરે છે. આપણે વાત કરી રહ્યા છીએ નથાનિયલ વેસ્ટની 1939ની ક્લાસિક ધ ડે ઓફ ધ લોકસ્ટ.
અને આ વિષય માટે નથાનિયલ વેસ્ટથી વધુ યોગ્ય વ્યક્તિ કદાચ કોઈ ન હોઈ શકે. એ પોતે હોલિવૂડમાં એક સંઘર્ષરત પટકથા લેખક હતા, એટલે એમણે પેલી ચમકતી દુનિયાને અંદરથી જોઈ હતી, જ્યાં સપનાઓનું ઉત્પાદન થતું હતું, પણ સાથે જ નિષ્ફળ ગયેલા સપનાઓનો એક મોટો કચરાનો ઢગલો પણ હતો. વેસ્ટ આ નવલકથામાં એમ કહી શકાય કે એ જ કચરાના ઢગલાને ખોતરે છે.
બરાબર કહ્યું. એટલે જ આ નવલકથાને ઘણીવાર એન્ટી હોલિવૂડ નવલકથા પણ કહે છે. એ એવા સમયે લખાઈ હતી જ્યારે આખું અમેરિકા મહામંદીની પકડમાં હતું અને હોલિવૂડ જ દેશ માટે એક માત્ર આશાનું કિરણ હતું, ખબર છે, એક એસ્કેપ. પણ વેસ્ટ અહીં એક મૂળભૂત સવાલ પૂછે છે.
કયો સવાલ?
કે જ્યારે એ સપના વેચનારી ફેક્ટરી પોતે જ એક ભ્રમ સાબિત થાય ત્યારે લોકોની હતાશાનું શું થાય છે, એ ગુસ્સો ક્યાં જાય છે?
અને એ હતાશાનો જવાબ આપણને નવલકથાના પાત્રોમાં મળે છે. જુઓ, આ કોઈ મોટા સ્ટાર્સ કે સફળ નિર્દેશકોની વાર્તા બિલકુલ નથી. આ વાર્તા છે હોલિવૂડની પરીખ પર જીવતા લોકોની, જેઓ સિસ્ટમનો હિસ્સો બનવા મથે છે પણ અંતે
તેનો શિકાર બની જાય છે.
બરાબર.
તો ચાલો આ પાત્રોની દુનિયામાં જરા ઊંડા ઉતરીએ. આપણો માર્ગદર્શક છે ટોડ હેકેટ, એક યુવાન ચિત્રકાર.
હા, ટોડ હેકેટ યેલ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી આવેલો કલાકાર છે. હોલિવૂડમાં એ સેટ ડિઝાઇનર તરીકે નોકરી કરે છે, પણ તેનું સાચું લક્ષ્ય એ નથી. એ તો એક મહત્વાકાંક્ષી પેઇન્ટિંગ બનાવવા માંગે છે, જેનું નામ છે ધ બર્નિંગ ઓફ લોસ એન્જલિસ.
લોસ એન્જલિસનું દહન નામ જ કેટલું સૂચક છે.
ચોક્કસ. આ પેઇન્ટિંગમાં તે એવા લોકોના ચહેરા કેદ કરવા માંગે છે જેઓ મરવા માટે કેલિફોર્નિયા આવ્યા હતા, મતલબ એવા લોકો જેમણે આખી જિંદગી મહેનત કરી અને અંતે સપનાની ભૂમિ પર આવ્યા, પણ અહીં તેમને શું મળ્યું?
માત્ર છેતરપિંડી અને કંટાળો.
બસ એ જ.
અને આ છેતરાયેલા લોકોની ભીડમાં ટોડને એક ચહેરો દેખાય છે જે તેના વળગણનું કેન્દ્ર બની જાય છે, ફે ગ્રીનર.
ફે ગ્રીનર, જે હોલિવૂડના સ્વપ્નનું જીવન સ્વરૂપ છે, પણ કદાચ સૌથી પોકળ સ્વરૂપ. 17 વર્ષની એક અત્યંત સુંદર યુવતી, પણ તેની સુંદરતાની પાછળ પ્રતિભા, લાગણી કે ઊંડાણ કશું જ નથી.
જાણે ચાલતી ફરતી ફિલ્મની ક્લિશે હોય.
બિલકુલ. તેનું મન રોમેન્ટિક ફિલ્મોના સંવાદોથી ભરેલું છે. તેનું એકમાત્ર ધ્યેય છે સ્ટાર બનવું, અને એના માટે તે પોતાની સુંદરતાનો ઉપયોગ એક હથિયાર તરીકે કરે છે. પુરુષોને આકર્ષે છે, પણ ક્યારેય પોતાની નજીક નથી આવવા દેતી. એ એક ભ્રમ છે જેને કોઈ પકડી શકતું નથી.
મને લાગે છે કે ફેનું પાત્ર એ ખુદ હોલિવૂડનું જ પ્રતીક છે, ખરું ને? બહારથી ખૂબ આકર્ષક, પણ અંદરથી તદ્દન ખાલી અને કૃત્રિમ. તમને વચનો આપે છે, પણ ક્યારે પૂરા નથી કરતી.
સાચી વાત છે. અને આ કૃત્રિમતાના વાતાવરણમાં આપણને બીજા બે પાત્રો મળે છે જે આ દુર્ઘટનાના મુખ્ય સ્તંભ છે. એક તો છે ફેના પિતા હેરી ગ્રીનર,
એક નિષ્ફળ કોમેડિયન જેનું જીવન પોતે જ એક ટ્રેજિક કોમેડી બની ગયું છે.
હા, એક સમયે તે વોડેવિલ એટલે કે નાટ્યમંચ પર લોકોને હસાવતો હતો. હવે તે ઘરે ઘરે ફરીને સિલ્વર પોલિશ વેચે છે, અને એ વેચવા માટે પણ પોતાના જૂના કોમેડી રૂટીનનો ઉપયોગ કરે છે, જે ખૂબ દયનીય લાગે છે. તે પોતાની દીકરી ફેમાં પોતાની નિષ્ફળતાનો બદલો જુએ છે.
અને બીજું પાત્ર, જે કદાચ આખી નવલકથાનું સૌથી કરુણ પાત્ર છે, હોમર સિમ્સન.
હોમર સિમ્સન આયોવાથી આવેલો એક નિવૃત્ત બુકકીપર. એ લાખો સામાન્ય અમેરિકનોનું પ્રતીક છે, જેઓ શાંતિ અને સ્થિરતાની શોધમાં છે. અત્યંત શરમાળ, દબાયેલો, પોતાની લાગણીઓથી ડરતો માણસ. તેની એક વિચિત્ર ઓળખ છે, તેના મોટા બેકાબુ હાથ.
હા, એ હાથનું વર્ણન વારંવાર આવે છે,
કારણ કે તે હાથ તેની અંદર દબાયેલી હિંસા અને અતૃપ્ત ઈચ્છાઓનું પ્રતીક છે. એ શાંતિની શોધમાં કેલિફોર્નિયા આવ્યો છે, પણ એ એવી જગ્યાએ આવી પહોંચ્યો છે જ્યાં શાંતિ એક ભ્રમ માત્ર છે.
તો આપણી પાસે આ બધા તૂટેલા પાત્રો છે, એક હતાશ કલાકાર, એક નકલી અભિનેત્રી, એક દયનીય કોમેડિયન અને એક દબાયેલો માણસ. જ્યારે આવા લોકોને તમે એક જ જગ્યા ભેગા કરો ત્યારે સ્પાર્ક થવો તો નક્કી જ છે, એ સ્પાર્ક ક્યાંથી શરૂ થાય છે?
વાર્તાની શરૂઆત ટોડના ફે પ્રત્યેના આકર્ષણથી થાય છે, પણ ફે તેને કોઈ ભાવ આપતી નથી. પછી એક વળાંક આવે છે. હેરી ગ્રીનર બીમાર પડે છે અને મૃત્યુ પામે છે, અને એના મૃત્યુ પછી ફે નિરાધાર બની જાય છે, અને ત્યારે તેની નજર પડે છે હોમર સિમ્પસન પર.
તે હોમરની નબળાઈને તરત જ ઓળખી જાય છે, નહીં?
તરત જ. હોમર તેની સુંદરતાથી એટલો પ્રભાવિત છે કે તે ફેને પોતાના ઘરમાં રહેવા દેવા તૈયાર થઈ જાય છે. પણ ફે એક શરત મૂકે છે.
કઈ શરત?
તે તેની સાથે રહેશે, પણ તેમની વચ્ચે કોઈ શારીરિક સંબંધ નહીં હોય. તે હોમરના પૈસા અને ઘરનો ઉપયોગ કરશે, પણ બદલામાં આપશે માત્ર પોતાની હાજરીનું વચન. આ ગોઠવણ હોમર માટે ધીમા ઝેડ જેવી સાબિત થાય છે.
એનું ઘર, જે તેની શાંતિનું એકમાત્ર સ્થળ હતું,
એ હવે ફે ને તેના વિચિત્ર મિત્રોનો અડ્ડો બની જાય છે. એક આક્રમક વામન, એક કાઉબોય, બીજા નિષ્ફળ કલાકારો. હોમરની શાંતિ છીનવાઈ જાય છે. તે પોતાના જ ઘરમાં કેદી બની જાય છે.
આ આખી નવલકથામાં હિંસા જાણે સપાટીની નીચે સતત ઉકળતી રહે છે. લેખક સીધી હિંસા નથી બતાવતા, પણ એવા દ્રશ્યો રજૂ કરે છે જે આપણને અંદરથી હચમચાવી દે. મને ખાસ કરીને પેલું મુર્ગા લડાઈનું દ્રશ્ય યાદ આવે છે.
એક માસ્ટરપીસ દ્રશ્ય છે. ટોડ અને તેના મિત્રો એક ગેરકાયદેસર મુર્ગા લડાઈ જોવા જાય છે, અને ત્યાં જે રીતે બે પક્ષીઓ એકબીજાને લોહી લુહાણ કરી નાખે છે, તે ખરેખર તો આ નવલકથાના પાત્રોના સંબંધોનું જ પ્રતિબિંબ છે. તેમની દુનિયામાં પણ લાગણી, દયા કે તર્ક માટે કોઈ સ્થાન નથી. બધું જ સહેજ, ક્રૂર અને અર્થહીન છે. એ દ્રશ્ય આપણને આવનારા તોફાન માટે તૈયાર કરે છે.
અને તોફાન આવે છે નવલકથાના અંતમાં, જે અમેરિકન સાહિત્યના સૌથી ભયાનક અને યાદગાર ક્લાઇમેક્સમાંથી એક ગણાય છે.
હા, આ પરાકાષ્ઠા એક મોટા ફિલ્મ પ્રીમિયર પર સર્જાય છે. હજારો લોકોની ભીડ પોતાના મનપસંદ સ્ટાર્સની એક ઝલક જોવા કલાકોથી રાહ જોઈ રહી છે. પણ વેસ્ટ આ ભીડને સામાન્ય ચાહકો નથી ગણતા. તે તેમને લોકસ્ટ્સ કહે છે.
એટલે કે તીડ.
બરાબર, તીડ. આ એ જ લોકો છે જેમના ચહેરા ટોડ પોતાના પેઇન્ટિંગ માટે શોધતો હતો. જેઓ સપનાની શોધમાં આવ્યા હતા, પણ નિરાશ થયા. હવે તેમની જિંદગી એટલી કંટાળાજનક છે કે તેઓ કોઈ દુર્ઘટના, કોઈ હિંસા, કોઈ ઉત્તેજનાની રાહ જોઈ રહ્યા છે.
અને તેમને એ ઉત્તેજના એક નાનકડી, લગભગ નજીવી લાગતી ઘટનામાંથી મળી જાય છે.
સાવ નજીવી. હોમર સિમ્પસન, જે ફેના વર્તનથી સંપૂર્ણપણે તૂટી ગયો છે, તે પણ એ ભીડમાં છે. ત્યાં એડોર લુમિસ નામનું એક બાળક કલાકાર તેને હેરાન કરે છે અને તેના પર પથ્થર ફેંકે છે. સામાન્ય સંજોગોમાં આ નાની વાત ગણાય, પણ હોમર માટે આ અપમાન તેની સહનશક્તિની હદ પાર કરી જાય છે. તેના વર્ષોથી દબાયેલા ગુસ્સા અને હતાશાનો જ્વાળામુખી ફાટી નીકળે છે.
વધુ પરેશાન કરે છે, કારણ કે આ હિંસા અચાનક નથી. લેખકે આખી નવલકથામાં હોમરના હાથનું જે વર્ણન કર્યું છે, એ જાણે આ ક્ષણ માટે જ હતું. એ હાથ, જે તેની દબાયેલી ઈચ્છાઓ હતા, એ જ છેવટે હથિયાર બની જાય છે.
એકદમ સાચું. તે એક પ્રાથમિક ચીસ પાડે છે અને તે બાળક પર હુમલો કરી તેને પગ નીચે કચડી નાખે છે. અને જેવી ભીડ આ જુએ છે, તેમને જેની રાહ હતી તે મળી જાય છે. અત્યાર સુધી માત્ર રાહ જોઈ રહેલી ભીડ એક હિંસક ટોળામાં ફેરવાઈ જાય છે. લોકો હોમરને ફાડી ખાય છે, અને પછી આખા શહેરમાં રમખાણો ફાટી નીકળે છે.
જાણે તીડનું ટોળું ખેતરોનો નાશ કરી દે એ રીતે.
બસ એ જ રીતે. આ લોકો ગાડીઓ સળગાવે છે, દુકાનો તોડે છે. તેમની હિંસા દિશાવિહીન અને વિનાશક છે.
આ બધી અંધાધૂંધીની વચ્ચે આપણો કલાકાર ટોડ હેકેટ ક્યાં છે?
ટોડ પણ એ રમખાણોમાં ફસાઈ જાય છે. તેનું પગ તૂટી જાય છે અને તે ટોળા સાથે ઘસડાતો રહે છે. અને પીડા અને ભયની એ ચરમસીમાએ એક વિચિત્ર ઘટના બને છે. તેનું પેઇન્ટિંગ ધ બર્નિંગ ઓફ લોસ એન્જલસ તેની નજર સામે જીવંત થઈ જાય છે.
એટલે જે દ્રશ્ય તે કેનવાસ પર ઉતારવા માંગતો હતો
બની ગયું છે. કલા અને વાસ્તવિકતા એકબીજામાં ભળી જાય છે.
અને નવલકથાનો અંત અત્યંત ધારદાર છે. ટોડ એક મૌન ચીસ પાડે છે, જે એમ્બ્યુલન્સના સાયરનના અવાજમાં દબાઈ જાય છે. કોઈ તેની ચીસ સાંભળતું નથી.
હા,
જાણે લેખક કહેવા માંગતા હોય કે જ્યારે સમાજ આટલી હદે તૂટી જાય, ત્યારે કલાકારનો અવાજ પણ નકામો છે. કલા એને કેપ્ચર કરી શકે છે, પણ એને રોકી શકતી નથી.
બિલકુલ, આ કલાની નિષ્ફળતા છે. ટોડ, જે આ બધી અરાજકતાને સમજીને તેને કેનવાસ પર ઉતારવા માંગતો હતો, તે પોતે જ તેનો ભોગ બની જાય છે. એ ભીડનો જ એક ભાગ બનીને રહી જાય છે.
આ નવલકથા 1939માં લખાઈ હતી, પણ આજે પણ જ્યારે આપણે તેને વાંચીએ છીએ ત્યારે લાગે છે કે જાણે તે આજના સમાજનું જ વર્ણન કરી રહી છે. આટલી પ્રાસંગિકતાનું કારણ શું છે?
મને લાગે છે કે વેસ્ટની દ્રષ્ટિ ભવિષ્યવેત્તા જેવી હતી. તમે જુઓ તો વેસ્ટ જે ટીડની વાત કરે છે એ ખરેખર તો આજના ટ્વિટર મોબનો પ્રોટોટાઇપ છે. એમને કોઈ વિચારધારામાં રસ નથી, બસ પોતાની નિરાશા અને ગુસ્સો ઠાલવવા માટે એક શિકાર જોઈએ છે. ત્યારે હોમર સિમ્પસન હતો, આજે કોઈ સેલિબ્રિટી હોય છે જેણે ખોટો શબ્દ વાપર્યો હોય,
અથવા કોઈ સામાન્ય વ્યક્તિ જેનો વિડીયો વાયરલ થયો હોય. આ તો એકદમ સચોટ સરખામણી છે. એ ભીડનો ગુસ્સો પણ કોઈ ચોક્કસ મુદ્દા પર નથી, એ માત્ર એક અસ્પષ્ટ હતાશા છે
સિસ્ટમ સામે, ખોટા વચનો સામે અને પોતાની નિષ્ફળ જિંદગી સામે. અને બીજું કારણ છે સેલિબ્રિટી કલ્ચર. આજે પણ લોકો સ્ટાર્સના જીવનમાં એટલા માટે રસ લે છે કારણ કે તેમની પોતાની જ જિંદગીમાં રોમાંચનો અભાવ છે. વેસ્ટ એ બતાવે છે કે જ્યારે આ પરોક્ષ જીવન પણ લોકોને સંતોષ નથી આપી શકતું ત્યારે પ્રેમ નફરતમાં ફેરવાઈ જાય છે.
તો આ નવલકથાનો અંતિમ સંદેશ શું છે? શું તે માત્ર એક નિરાશાવાદી કૃતિ છે જે કહે છે કે બધું જ ખતમ થઈ જશે?
મને નથી લાગતું કે તે માત્ર નિરાશાવાદી છે. એ એક ચેતવણી છે. વેસ્ટ આપણને એ સમાજનું ભયાનક ચિત્ર બતાવે છે જે પોતાના નાગરિકોને ખોટા સપનાઓ અને પોકળ મનોરંજનથી ભટકાવે છે. એ કહે છે કે લોકોના કંટાળાને ક્યારેય ઓછો ન આંકવો જોઈએ. કંટાળો અને હતાશા એક નિષ્ક્રિય લાગણી નથી, તે એક ખતરનાક અને વિસ્ફોટક શક્તિ છે.
આ નવલકથા આપણને શીખવે છે કે મનોરંજન માત્ર મનોરંજન નથી, તે માનવ ઇચ્છાઓને આકાર આપતી અને ક્યારેક તેનું શોષણ કરતી એક શક્તિશાળી તાકાત છે.
અને તે યાદ અપાવે છે કે વ્યવસ્થા અને અંધાધૂંધી વચ્ચેની રેખા ખૂબ જ પાતળી હોય છે, જે ગમે ત્યારે તૂટી શકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.